પૂજ્ય બેન શ્રી ચંપાબેનના નિયમ સારના કળશો 68-69 નો સાર.
અને ઉત્તમ જ્ઞાન સ્વરૂપ છે. એ જગતના ભવ્ય જીવો જે એને ભાવના રૂપે પરિણમે છે એ ભવ દુઃખોથી રહી સિદ્ધિને પામે છે.
પરમાત્મા તત્વ કેવું છે એ વાત. એક પારિણામિક ભાવે પરિણમેલું પરમાત્મા તત્વ કેવું છે. મૂળ વસ્તુ દ્રવ કેવું છે. દ્રવ ઉપર દ્રષ્ટિ કરવાની છે, દ્રવને જોડખવાનું છે. એટલે આચાર્યદેવ દ્રવની મહિમા કરાવે છે કે તારું પરમાત્મા તત્વ મૂળ કેવું છે, મૂળ શક્તિમાં જેવું છે. માટે પ્રગટ થાય ત્યારે એવું મહિમાવંત છે. એ શક્તિમાં કેવું દરેક કળશમાં જેવું લગભગ આવે છે. પરમાત્મા તત્વ કેવું છે. પરમાત્મા પર્યાય પ્રગટ થાય તો પરમાત્મા, પરંતુ પરમાત્મા તત્વ જ આવું છે. પરમાત્મા તત્વ મૂળ દ્રવ પર દ્રષ્ટિ કરાવવા માટે પારિણામિક ભાવ રૂપે પરિણમેલું પારિણામિક ભાવ અનાદિન છે. એ દ્રવ કેવું છે, એ દ્રવની મહિમા આચાર્યદેવ કરી દે. આચાર્યદેવ ને એની ધૂન પારિણામિક ભાવને દ્રવ મૂળ કેવું છે એ દ્રવની મહિમા કરાવે છે. સમયસરમાં દ્રવ ઉપર દ્રષ્ટિ કરવાનું, આમાં દ્રવ ઉપર દ્રષ્ટિ કરવાની છે. ત્યાં દ્રવને પછી સ્વરૂપ વર્ણન કરે છે કે દ્રવ કેવું છે. સમયસરમાં કઈક જુદી જાતની ગંભીરતા, આમાં કઈક જુદી જાતની ચિંતા. દ્રવ કેવું છે, પરમાત્મા આદિ અંત શું છે. પરમાત્મા તત્વ કેવું છે, જેનું શરૂઆત નથી, જેની અંત નથી. કે એ શરૂ ક્યારે થયું, કે એ ક્યારે ઉત્પન્ન થયું, એ કોઈથી ઉત્પન્ન થયું નથી, એની કોઈ આદિ નથી. તો અનાદિ પરમ તત્વ છે તે છે, એને કોઈ તત્વ છે. જગતમાં કોઈ પદાર્થ કોઈને બનાવે એ તો બની શકતું નથી. કોઈનું કોઈ કરતા નથી. સ્વયં જે તત્વ દેખાય બધા સ્વયં તત્વ છે. બાકી એ તત્વની પર્યાયો દેખાય, બાકી એ તત્વને કોઈ બનાવે. એક તત્વને બનાવે તો કોઈ તત્વ કોઈ તત્વને બનાવે તો એ તત્વ પરાધીન થઈ જાય. એવું પરાધીન તત્વ, મૂળ તત્વ કઈ પરાધીન હોય જ નહીં. બધા એ પરાધીન તો જગતમાં વિચાર કરતા એક તત્વ તો સ્વયં સિદ્ધ હોય, જે બનાવનારું તત્વ હોય. પણ કોઈ કોઈને બનાવતું જ નથી, એ સિદ્ધાંત જ નથી. સ્વયં તત્વ અનાદિ અનંત પોતે પોતાથી જ આદિ અંત વગરનો જે છે, અનાદિ છે, અનાદિ અનંત છે. પરમાત્મા તત્વ જેવું છે કે મહિમાથી ભરેલું છે. જગતનો દોષ નથી. આ જે વિભાવના દોષ દેખાય છે એ બધી પર્યાયોમાં એ પર્યાયની વિભાવની પરિણતિને લઈને દોષો દેખાય. બાકી મૂળ તત્વની અંદર કોઈ દોષ નથી. પરમાત્મા તત્વ તો નિર્દોષ છે. એ મૂળ સ્વભાવે તો નિર્દોષ અને આદિ અંત વગરનો મહિમાવંત તત્વ છે,
નિર્ગુણ છે.
એમાં કોઈ બે પણ નથી. એ તો એક તત્વ છે, જે અનાદિથી છે એવું ને એવું છે. એમાં કઈ બે પણ આવી જાય કે કઈ રાગ દ્વેષ વગરનું વિકરાગ છે કે છે, એમાં કોઈ જાતનો દોષ પણ નથી. નિર્દ્વંદ એ બે પણ નથી. એ તો એક સ્વરૂપ અનાદિ અનંત છે કે થોડું શુદ્ધ ને થોડું અશુદ્ધ, એવી જાતનું બે પણ નથી. કે થોડું એ એકતા વાળું, થોડું અનેકતા વાળું, એ મૂળ તત્વ એવું નથી. એની પર્યાયમાં અનેકતા છે, બાકી પોતે તો એક સ્વરૂપ જ છે. એમાં દ્વંદ પણ નથી. એમ દ્રવ્યને પર્યાય એમ છે, પણ એ પર્યાય એક અવસ્થા રૂપ ને તો દ્રવ્ય ના દે નથી. એમાં કોઈ જાતનો બે પણ નથી. બે વિભાગ એમ દ્રવ્યના બે વિભાગ નથી. દ્વંદ નિર્દ્વંદ છે. એમાં કોઈ એનો ક્ષય નથી થતો, એની કઈ ક્ષતિ થતી નથી. એમાં આનંદ ગુણોથી ભરપૂર છે. એમાં એની કોઈ ગુણોની ક્ષતિ નથી. અક્ષય છે અને વિશાળ છે. વિશાળ છે, એમાં કોઈ સંકુચિત નથી. કે એના સ્વભાવો જે મૂળ છે એ આટલું કાર્ય કરે ને આટલું કાર્ય ન કરે એવું નથી. ઈ સ્વભાવ એ સ્વભાવ રૂપે જો પરિણમે, જ્ઞાન રૂપે પરિણમે તો પૂરું કાર્ય કરે. એ આટલાને જાણે ને આટલાને ન જાણે એવું ન હોય. જે એનો સ્વભાવ એ પૂર્ણતા વિશાળ છે, એમાં કોઈ સંકોચ નથી. એ તો એનો આનંદ નો ગુણ પણ સાગર જેવો છે, એનો જ્ઞાન ગુણ એ સાગર જેવો છે, એમાંથી કઈ સંકોચ નથી. કે આટલી પર્યાયો પરિણમી, અનંતકાળ સુધી પર્યાય પરિણમી, હવે એ દ્રવ્ય પર્યાય રૂપે નહીં પરિણમી, હવે એને એને સંકુચિત છે, હવે એની પર્યાય સંકુચ પરિણતિ સંકુચાઈ ગઈ, કે હવે કઈ ખૂટી ગયું એવું નથી. વિશાળ અનંતકાળ પરિણમે, એમાંથી ફળ આવ્યા જ કરે, તો એ ખૂટ એવો વિશાળ ભંડાર છે. એનું જ્ઞાન વિશાળ, એના અનંત ગુણો વિશાળ છે, ભાવથી વિશાળ છે, જ્ઞાન સ્વરૂપ છે. એનું જ્ઞાન કેવું ઉત્તમ છે જગત નું, એ જ્ઞાન એ એવું જ્ઞાન કોઈ બીજા દ્રવ્યમાં નથી, જળ દ્રવ્યમાં નથી. એ તો એનું જ્ઞાન ઉત્તમોત્તમ છે. એ આ પોતાના ક્ષેત્રમાં રહીને, પોતે પોતામાં રહીને અનંતા દ્રવ્ય ગુણ અને પર્યાય એવું બીજાના દ્રવ ક્ષેત્ર કારણે ભાવ, બધાને પોતાના ક્ષેત્રમાં રહીને જાણે એવું ઉત્તમ જ્ઞાન છે. એના જેવું કોઈ જ્ઞાન નથી જગતની અંદર. આ કે અધૂરા જ્ઞાનો નહીં, પણ એની મૂળ શક્તિરૂપે જ્ઞાન છે, ઉત્તમ જ્ઞાન છે. અને પ્રગટ થાય એટલે એના કાર્યમાં આવે છે. એનું જ્ઞાન એ ઉત્તમોત્તમ જગતમાં છે. જ્ઞાનથી ઉત્તમ છે, સ્વભાવથી ઉત્તમ છે, દ્વંદ દોષ વગરનો આદિ અંત અનાદિ અનંત છે, નિર્દોષ છે, દ્વંદ વગરનો એક રૂપ છે, એક સ્વભાવ અને ઉત્તમ અને વિશાળ છે. જ્ઞાન ઉત્તમ છે. જે ભવ્ય જીવ એની ભાવના રૂપે પરિણમે છે, એના રૂપે પરિણમે છે. એની ભાવના અને જે એના ભાવો છે તે રૂપે જે પરિણમી જાય છે તે
તેઓ ભવજનિત દુઃખોથી દૂર એવી સિદ્ધિ મળે.
ભવજનિત દુઃખોથી દૂર, ભાવથી ઉત્પન્ન થતા જે દુઃખો છે એનાથી જે દૂર છે એવી જે સિદ્ધિ, એવી સિદ્ધિની પ્રાપ્તિ કરે છે. આવા ઉત્તમ તત્વ પરમાત્મા તત્વને જે ભાવના કરે છે, એની જે ભાવના એટલે માત્ર ભાવના એમ નહીં, ભાવના એટલે તે રૂપે થઈ જવું, ભાવના રૂપે પરિણમી જાય છે. એની સાધના સાધીને દર્શન જ્ઞાન ચારિત્રના રત્નત્વ પ્રગટ કરીને એ પરમાત્મા તત્વ રૂપે જે પરિણમી જાય છે તે ઉત્તમ સિદ્ધિને પામે છે. આ ભાવ જેને દુઃખોથી દૂર થઈ જાય છે, એ દુઃખમાં પછી ઉભો રહેતો નથી, આત્માની પ્રસિદ્ધિને પામે છે. જે પરમાત્મા તત્વ છે તે એનું પરમાત્મા તત્વ પ્રસિદ્ધ થાય છે, એ સિદ્ધિને પામે છે. બધા ભાવજન દુઃખોથી દૂર થઈ જાય છે એવું આ પરમાત્મા તત્વ છે. ભાવના રૂપે પરમે આવું તત્વ તો અનાદિ અનંત છે, પણ એની ભાવના રૂપે પરિણમે કોણ, એવી સાધના જે પ્રગટ કરે, એને સાધવા માટે જે સાધના પ્રગટ કરે, એને લક્ષમાં રાખીને, એને સાધ્યમાં રાખીને જે એની સાધના કરે છે, ભાવના એટલી સાધના રૂપે જે પરિણમી જાય છે, એવો આત્મા પરમ સિદ્ધિને પામે છે, દુઃખોથી દૂર થાય છે. માટે આવું તત્વ તે મહિમાવંત છે અને તે જ મહિમા કરવા યોગ્ય છે. આવું તત્વ ધીરેન્દ્ર દેવે પ્રગટ કર્યું, ગુરુ મુનિરાજો એની સાધના કર્યા કરે, એકદમ સમીપમાં સાધના દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણ રૂપે જે મુનિવરો પરણી ગયા છે એની ઉત્કૃષ્ટ સાધના કરે છે. અને ધીરેન્દ્ર દેવ આવા પરમાત્મા તત્વ રૂપે કેવળ જ્ઞાની કેવળ જ્ઞાનીઓ બધા તે રૂપે પરણી ગયા છે પૂર્ણપણે, અને ઉત્કૃષ્ટ આરાધના કરી રહ્યા છે મુનિવરો. અને સાવકો સમ્યક દ્રષ્ટિઓ બધા એની આરાધના કર્યા કરે છે. આવા પરમાત્મા તત્વની તે આ પરમાત્મા તત્વને પામે છે, એની જે જિજ્ઞાસા અને ભાવના કરીને એની આરાધના પ્રગટ કરે તે આ પરમાત્મા તત્વને પામે છે. કેવા કરશો બીજા પરમાત્મા તત્વની મહિમા કર્યા કરે. પરમાત્મા તત્વ કેવું છે, આવું છે, એની તું આરાધના કર. આ પરમાત્મા તત્વ કેવું છે, તને દેખાતું નથી કે માત્ર એ જ્ઞાન નાયક જ્ઞાન જ્ઞાન જ્ઞાનની આરાધના કર્યા કરે, જ્ઞાનમાં કંઈ દેખાય, પણ આ પરમાત્મા તત્વ આખું મહિમા છે એની તમારે જ્ઞાન કોઈ એનો અસાધારણ ગુણ છે, એવો ઉત્તમ ગુણ છે, એની તો આરાધના કરે. ઉત્તમ જ્ઞાન, જ્ઞાન આખું નાયક આખો પરમાત્મા તત્વ છે, એની આરાધના કરે.
જે પોતાનું અત્યંત અવિકલ્પના વડે ઉત્તમ શિવનું મૂળ છે, તે ભવભયને હરનારા મોક્ષ લક્ષ્મીના ઐશ્વર્યવાન સ્વામીનું નિત્ય બનેલું છે.
જ્ઞાન જ્યોતિ શક્તિમાં જે પરમાત્મા તત્વ, પણ જ્ઞાન જ્યોતિ જેને પ્રગટ કરી, જ્ઞાનની જ્યોતિ પ્રગટ કરી, જ્ઞાનનો દીપક જેને પ્રગટ કરી, એ જ્યોતિ કે સમ્યક દર્શનમાં જે જ્યોતિ, જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ ગઈ, અને પછી ચોથે પાંચમે છઠ્ઠે બધે જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ, પાપરૂપી અંધકાર તો નાશ પામ્યો, જે પાપ જે અશુભ ભાવો હતા એ તો નાશ પામી ગયા છે. એ પૂર્ણ ભાવ અમુક રહી છે સાધનામાં. તો મુનિવરોને પહેલા ચોથે પાંચમે તો શુભાશુભ બે હોય છે, પણ જ્ઞાન જ્યોતિ હવે એ પાપે આવી તો મોક્ષ ને માર્ગે ગયો, પાપ રૂપી અંધકારનો તો નાશ થઈ ગયો, હવે તો એ સાધનામાં ગયો. પૂર્ણની મુખ્યતા થઈ, પાપ તો ગૌણ થઈ ગયા, અને પૂર્ણ જે થોડા મુખ્ય ભલે થયા, પણ એને તો જ્ઞાન જ્યોતિ મુખ્ય થઈ ગઈ. જ્ઞાન જ્યોતિ જ્ઞાન જ્ઞાન જ્યોતિ થઈ ગઈ, જ્ઞાન નો દીવો પ્રગટ થઈ ગયો. પાપ નો અંધકાર એવો હતો કે કઈ દિશા નથી, આ તો દિશાના પૂજીને અંદર અજવાળા થઈ ગયા. જ્ઞાન જ્યોતિ ના માર્ગ એકદમ સૂજવા માંડ્યો ને એને ચાલવા માંડ્યું, એ ચાલવા માંડ્યું. હવે એ અંધકાર એને રોકી નહીં શકે, મિથ્યાત્વરૂપી જે મોટું પાપ હતું એના અંધકાર છવાઈ ગયો, એ અંધકાર નીકળી ગયો, એટલે એને એકદમ એને પગ સૂજવા માંડ્યું. એને જ્ઞાન જ્યોતિથી એને પગલા માંડવા માંડ્યા. જ્ઞાન જ્યોતિ દેખાય ત્યારે એના પગલા હાલે ને, દેખાતું જ નતું, દેખા વગરના પગલા કેવી રીતે માંડી, ક્રિયાના પગલા ઘણા માંડવા માંડ્યા, ક્રિયાઓ કરી બધા, કેટલા ઉપવાસ ને સામાયિક ને પ્રતિક્રમણ ને કરતા માસ માસ બધા એવી જાતની ક્રિયાઓ, એવી જાતના પગલા હું જે દેખા વગર કરવા માંડ્યું, હાલવા માંડ્યું, ત્યાંથી માર્ગ પૂછી ગયા. માર પૂજ્યા વગરનું તો બધું હાથીનો બળદ ન્યાન તો જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ એને દેખાવા માંડ્યું કે માર્ગ તો આ છે, એટલે એનું પ્રયાણ પણ સાચું થવા માંડ્યું, એટલે મુક્તિને માર્ગે જવા માંડ્યો. પાપનો અંધકાર, વિભાવનો અંધકાર છવાઈ ગયો, એ તો તળવાનું નીકળી જવા માંડ્યો, એ તો નાશ પામવાને માટે જ છે. બધું આનંદ આદિ અતુલ મહિમાનો ધરનાર એવો આત્મા છે કે જે નિત્ય આનંદ છે, એમાં આનંદ સ્વરૂપ નિત્ય આનંદ આદિ કોઈ તુલના આપી ન શકાય એવી અનંત મહિમાથી ભરપૂર છે એવો જે આત્મા, એની મહિમા શું કરવી, અનંત અનંત મહિમાથી ભરેલો એવો જે આત્મા અને એની જે સાધના, એ સાધના જે પ્રગટ થાય એ પણ મહિમા વાળી છે. કારણ કે જેવું દ્રવ હતું એવી જાતિ પર્યાય એની નિર્મળ થાય છે, એવું નિત્ય આનંદ આદિ આનંદ આદિ અનેક અનંત મહિમાથી ભરપૂર છે, જેને તુલના આપી શકાતી નથી કોઈ એવી મહિમાથી જે ભરપૂર છે. તો છે જે વર્ણગંધ સ્પષ્ટ તેનામાં નથી, સદાયને માટે જે આત્મા અરૂપી છે, જે આ થોડે ઇન્દ્રિયો વડે દેખી શકાતું નથી તો જ્ઞાન જ્યોતિ વડે દેખાય છે, જે જાતનો એ આત્મા છે એ જ જાતની એની આંખ પ્રગટ કરે તો દેખાય છે, એ અરૂપી છે. અરૂપીનો જે ગુણ જ્ઞાન છે એ જ્ઞાન વડે જ દેખી શકાય છે, એ અમૂર્ત છે. અવિચળ જે પોતામાં અત્યંત અવિચળ છે, જે ચલિત ન થાય એવો આત્મા છે, એ ઉત્તમ શીલ નું મૂળ છે. આત્મા કેવો છે, ઉત્તમ શીલ સચ્ચારિત્ર એનું મૂળિયું હોય તો આત્મા છે. એ એવા સ્વભાવથી ભરેલો ઉત્તમ શીલ સ્વરૂપ જ આત્મા છે. અવિચલિત જે ચડે નહીં, બહારના ગમે તેવા સંયોગ આવે, બહારના બધા ખળભળાટો થાય, વિભાવના ખળભળાટ વચ્ચે પણ જે ઉત્તમ અવિચલ શીલથી ભરપૂર છે એવો આત્મા, અને એની સાધના પણ એવા આત્માનો આશ્રય લેનાર લઈને જે સાધના થાય એ પણ એવી અવિચલિત શીલથી ભરપૂર છે. એ કોઈથી ચડી શકે નહીં. શાસ્ત્રમાં વળાવીએ, મેરુ ડોલે પણ અવિચલિત શીલ વાળો આત્મા નો ડોલે, અવિચલિત સાધના વાળા મુનિઓ એવા ઉત્તમ શીલ વાળા આત્માઓ ચડતા નથી. અવિચલિત શીલ નું મૂળ હોય તો એનું મૂળિયું જ છે. અવિચલિત શીલ નું મૂળિયું આત્મા છે. એના હરનારા જેને ભવ ભય ભવનો ભય હરાઈ જાય છે, જે તત્વ ભવનો ભય હરી નાખે છે, એવું જે તત્વ ભવનો ભય જેનાથી હરાઈ જાય એનો આશ્રય લેવાથી, એવા આત્માનો આશ્રય લેવાથી ભવ ભયનો હરણ થઈ જાય છે. એ ભવ ભયનો હરનારો એવો આત્મા છે. ઉત્તમ શીલ પ્રાપ્ત કરવું હોય તેનો આશ્રય આત્મા છે. ભવ ભયને હરનાર હોય તો એ આત્મા છે. એનો આશ્રય લેવાથી ભવનો ભય હરણ એ હરી જાય. એને ભવ ભયને હરનારો એવો આત્મા છે. અમારો ભય કોણ ટાળે કે આત્મા ટાળે? આત્માનો આશ્રય લીધો તો ભવનો ભય ટળી જાય છે. જ્ઞાન જ્યોતિ સ્વરૂપ આત્મા છે, એનો આશ્રય લેવાથી જે જ્ઞાન જ્યોતિ પ્રગટ થાય એને પાપ રૂપી અંધકારનો નાશ થાય. એના આશ્રયથી બધું થાય છે. અને જે સાધના પ્રગટ કરે જ્ઞાનનો દીપક, એ આત્માના આશ્રયથી જ્ઞાનની જ્યોતિ પ્રગટ થાય છે. આ બે જાતના દ્રવ અને સાધના, બે જાતના અર્થો અંદર પડેલા છે. સ્વામી મોક્ષ લક્ષ્મીનો ઐશ્વર્યવંત સ્વામી કોણ હોય? આત્મા છે. મોક્ષ લક્ષ્મી પ્રગટ ક્યાંથી થાય? બધી ઐશ્વર્યતાથી ભરેલી, બધી ઈશ્વરતા ભરી હોય તો એનો સ્વામી હોય તો એ આત્મા છે. એ મોક્ષ લક્ષ્મીના ઐશ્વર્યવાન સ્વામીને હું, એને હું વંદન કરું છું. આવા મોક્ષ લક્ષ્મીનો, મોક્ષ લક્ષ્મી જેને પ્રગટ કરવી હોય તો કોનો આશ્રય લેવા? કે આ બધી રીતે ઐશ્વર્યવાન, બધી ઈશ્વરતા એનામાં ભરેલી છે. બધી ઈશ્વરતાથી ભરેલો એવો જે આત્મા, એનો આશ્રય લેવાથી આ મોક્ષ લક્ષ્મી પ્રગટ થાય છે. માટે હું વંદન કરું છું. કેવી રીતે? સાધના પ્રગટ કરીને એને વંદન કરું છું. સાધના પ્રગટ કરે તો સાચું વંદન થાય છે, એના તરફ ફરીથી ઢળી જાય છે. એવા મોક્ષ લક્ષ્મીના ઈશ્વરવાન સ્વામીને હું વંદન કરું છું. કેટલી આત્માની મહિમા કરી છે! ઈશ્વરવાન સ્વામીને હું વંદું છું. એવા સ્વામીને હું હાથમાં રાખું છું, એનો આશ્રય જ્ઞાન કરું છું. જ્ઞાન જ્યોતિ વડે પાપ અંધકારનો નાશ કર્યો છે, નાશ કર્યો છે એમ જ લીધું છે. નાશ સી રીતે થાય? એનો આશ્રય લેતો થાય નહીં. જ્ઞાન જ્યોતિ પ્રગટ હજી તો શક્તિમાં જેવું પ્રગટ જ્ઞાન જ્યોતિ થાય ત્યારે પાપ રૂપી અંધકારનો નાશ થાય. જ્ઞાન જ્યોતિ વડે જેને પાપ અંધકારનો છે એવા ઐશ્વર્યવંત સ્વામીને મેં હાથમાં રાખ્યો છે, અને એને હાથમાં રાખીને મેં જ્ઞાન જ્યોતિ પ્રગટ કરી છે અને પાપ રૂપી અંધકારનો નાશ થયો છે. એને મેં હાથમાં, આવા ઐશ્વર્યવંત સ્વામીને હું હાથમાં રાખું છું. મેં હાથમાં રાખ્યો છે આચાર્ય, એનો જ આશ્રય લીધો છે, એને જ ગ્રહણ કર્યો છે, એનું શરણ લીધું છે. મારા ચારિત્રનું જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થાય એનો આશ્રય હોય તો એ ઉત્તમ ચારિત્રવાન એવો આત્મા છે. અવિચલિત ચારિત્રવાન આત્મા, એના આશ્રયથી મારી પર્યાયમાં પણ અવિચલિતતા આવી ગઈ છે. મેં એનો આશ્રય લીધો એટલે પર્યાયમાં પણ એવી અવિચલિતતા આવી ગઈ કે ઈ એવો કે છે, રાજા એવો બેઠો છે, એના આશ્રયમાંથી હું પણ એવો, મારી પર્યાય પણ એવી દ્રઢ થઈ ગઈ છે. મેં એનો વિષય કર્યો, એને મેં લક્ષમાં લીધો, એમાં મેં આચરણ કરવા માંડ્યું, માટે હું પણ એવો અવિચલિત પર્યાયમાં પણ એવો થઈ ગયો છું. એ મોક્ષ લક્ષ્મીનો ઐશ્વર્યવાન સ્વામીને મેં હાથમાં લીધા, તમારી પર્યાયમાં પણ ઐશ્વર્યતા રહી છે. એવા જ્ઞાન જ્યોતિ ભંડાર ભરેલો છે, એને મેં હાથમાં લીધો, મને પર્યાયમાં જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ ગઈ છે. મેં એવા દ્રવ્યને, એવા ગુણોને બધાને હાથમાં ગ્રહણ કર્યું, તમારી પર્યાયમાં જ્ઞાન જ્યોતિ આવી ગઈ. પર્યાયમાં નહોતી અનંતકાળથી, પણ એ મૂળ રાજાને ગ્રહણ કર્યું, તે રાજાએ બધું મને આપ્યું, એનામાં જે હતું પર્યાયને આપ્યું. જ્ઞાન જ્યોતિ અંદર હતી તો જ્ઞાન જ્યોતિ મને હતી, એ શીલનો ભંડાર હતો તો શીલ પર્યાયમાં આવ્યો, એની લક્ષ્મી ઐશ્વર્યથી ભરેલો તો મારી પર્યાયમાં ઐશ્વર્યતા આવી ગઈ. બધું મારા એ અતુલ મહિમાનો ભંડાર, આનંદ આદિ અતુલ મહિમાનો ભંડાર છે. તમારી પર્યાયમાં પણ કોઈ આનંદ અતુલ મહિમાથી ભરેલો આનંદ પણ પર્યાયમાં આવી ગયો. જે એનામાં હતું એ બધું પર્યાય એને આપ્યું, કારણ કે મેં એવો રાજાનો આશ્રય લીધો તો એ રાજા કઈ આપ્યા વગર રે નહીં, એટલે જે પોતાને ભંડાર ભર્યો તો એ બધું એને પર્યાયમાં આપ્યું છે. માટે એવા સ્વામીને હું વંદન કરું, એવા સ્વામીનો આશ્રય લેવાથી બધું પ્રગટ થાય છે. બધું મળે, રાજાની સેવા કરવાથી શું ન મળે? રાજા ઐશ્વર્યવાન રાજા છે, એવો ઉદાર દિલ નો, વિશાળ દિલ નો રાજા હોય તો બધું આપી શકે છે. બધું નાખતો પેલા હંશે, પેલા તેને જુદો પડે, ધીરે ધીરે કરતા કરતા નાખતી જાય છે. પેલા તો શુદ્ધતા ની મુખ્યતા થઈ જાય છે, પછી ધીરે ધીરે કરતા નાશ થઈ જાય છે. આચાર્ય તો પૂરી વાત કરે છે કે અંધકાર નાશ થયેલો છે. મુની દશામાં તો ક્યાં પૂર્ણ ની મુખ્યતા, તો ગૌણ તો સત્તામાં આવી ગયા છે. બધા અશુભાવો નહીં જેવા પગાર સાધના નું અંદર તૈયાર થઈ ગયું. કોખમાં એક તત્વની વાત કરે, નકારા કરવાથી દેવગુરુ શાસ્ત્રમાં પણ જે ઐશ્વર્ય, જે લક્ષ્મી પ્રગટ થઈ, લક્ષ્મીનું નિમિત્ત બને છે, આત્મલક્ષ્મીનું નિમિત્ત બને છે. અંદરમાં આત્મરૂપી રાજા, એને ગ્રહણ કરવાથી એમાંથી મળે છે. દુઃખ ને દારિદ્ર ટળી જાય છે, ભવ ભયનો, ભવ ભવનો ભય ને ટાળી નાખે છે. ભવ બદલ ભય બધો ટળી જાય છે, કે હવે જન્મ મરણ થશે તો આ દુઃખ બધા ઉભા થશે, તો એ બધો ભય ટાળી નાખે છે. ચૈતન્ય દેવ છે અંદર પલટે, તો એ પર્યાયમાં એવું બળ આવે છે, તો એક જાતિ ની રહીને પલટે છે. પછી એની જાતિ નથી, સ્વભાવ જાતિ તરફ પડી તો સ્વભાવ જાતિ એક જાતની રહીને પલટે છે. સ્વભાવ જાતિ જઈ જાય છે, પછી વિભાગ તરફ જાતિ
જાય.